રામાયણ અને મહાભારત એ આપણા એક એવા ઐતિહાસિક ગ્રંથો છે જેના વિશે કોઈ જ ન જાણતું હોય એવો ભારતીય નહીં મળે. જન જનમાં રામ અને કૃષ્ણ વ્યાપ્ત છે. બંને આ સનાતન રાષ્ટ્રનો ધબકાર છે, સનાતન સંસ્કૃતિની અભિવ્યક્તિ છે. વાલ્મીકિ અને વેદવ્યાસે ઇતિહાસને શબ્દેહે કંડારી માનવ જાતની અનુપમ સેવા કરી. રામાયણ એક વિશાળ સરોવર છે, મહાભારત એક વિરાટ સમુદ્ર છે. મહાભારતના સંબંધોનું શાસ્ત્ર છે. માનવીની સરળતા, જટિલતા, કુટિલતા, એના ધર્મો અને અધર્મો, એના પરાક્રમો અને પુરુષાર્થ, સંબંધોના સ્વર્ગીય અને નરકનું વ્યાસની કલમે સ્વસ્થ અને તટસ્થ આલેખન થયું છે. યુદ્ધ ટાળવાના અનેક પ્રયત્નો પછી પણ યુદ્ધ ટાળી શકાયું નહીં. ઘણીવાર યુદ્ધ અનિવાર્ય હોય છે. ધર્મક્ષેત્ર કાર્યક્ષેત્રમાં પલટાઈ ગયું. યુદ્ધ ક્ષેત્ર હતું. કૌરવો અને પાંડવોનું આ યુદ્ધ 18 દિવસ ચાલ્યું. 18 દિવસના યુદ્ધ પછી 19મા દિવસનું પ્રભાત કેવું ઉગ્યું હશે એના વિશે આપણા કવિ શંકર જોશીએ એક પદ્ય નાટક રચ્યું છે. આપણે ત્યાં મહાભારતની પ્રેરણા પરથી કાલિદાસથી માંડી અને અરવિંદ ઘોષ અને રવિન્દ્રનાથ ટાગોર સુધીના બધા કવિઓએ કાવ્ય અને નાટક રચ્યા છે. 18મે દિવસે દુર્યોધન હણાયો. 18મા દિવસની સાંજ એ દુર્યોધનની અંતિમ સાંજ હતી. દુર્યોધને દ્રોણના પુત્ર ગુરુપુત્ર અશ્વસ્થામાને સેનાપતિ તરીકે નિમ્યો અને પાંડવો પર વેર લેવાની પ્રતિજ્ઞા લેવડાવી. અશ્વસ્થામાએ તે રાત્રે દ્રૌપદીના 5 પુત્રોને હણી નાખ્યા. પાંડવો યુદ્ધમાં જીત્યા પણ જીતનો આનંદ ન રહ્યો. યુદ્ધનો અંત બંને પક્ષ છેવટે તો આવું જ ભીષણ અને ભયાનક હોય છે. વંશજો વિનાનો રાજ રહે છે, એ રાજનો કોઈ આનંદ નથી હોતો. બધું તારાજ થઈ ગયું હોય છે. યુદ્ધ કેટલું નિશાળ છે એની પ્રત્યે સૌને થાય છે, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. 19મા દિવસની સવારે કૌરવ પાંડવ પક્ષી જે કંઈ બચ્યા છે તે યુદ્ધભૂમિ પર આવી પહોંચે. આ તે યુદ્ધભૂમિ કે કોઈ વિરાટ સ્મશાન ગયો? ચાલી શકાય એટલી પણ જગ્યા નથી. જ્યાંને ત્યાં સ્વજનોના શવ પડ્યા છે. કેટલાય ઓળખાય છે, કેટલાય નથી ઓળખાતા. દ્રશ્યો એવા કે આંખો પાડી નાખવાનું મન થાય. સ્વમાનની સ્મશાનની શાંતિ બેચેન કરી મૂકી એવી છે. વાતાવરણમાં આસપાસને સૂતક લાગ્યું છે. છતે સંતાને બધા વાંજ્યા છે. ગાંધારીએ પોતાના 100 પુત્રો ગુમાવ્યા છે. દ્રૌપદીએ પોતાના 5 પુત્રો ગુમાવ્યા છે. 100 પુત્ર ગુમાવો કે 5 પુત્ર ગુમાવો, એ એકનો એક દીકરો ગુમાવો, છેવટે મરણનું દુઃખ એનું જ રહે છે. ભલે સવાર હોય પણ મધરાત કરતાં બિહામણી છે. આંખોના કૂવાનું જળ સાવ છલકાઈ ગયું છે. જોવા જેવું પણ શું છે અને રોવાથી પણ શું મળવાનું છે? મા શંકર કહે છે કે આ વિધાતાથી તુલના પલ્લા એક સરખા છે. એક હાથથી જય આપ્યો અને બીજા હાથથી જયનો આનંદ લઈ લીધો. યજ્ઞના કુંડમાંથી જન્મેલી દ્રૌપદી, યજ્ઞની જ્વાળારૂપે જીવેલી દ્રૌપદી, આ પરિણામથી કૃષ્ણને પણ સંભળાવવામાં કંઈ બાકી નથી રાખતી. કવિ કહે છે એમ કોઈ કાઠાળ કઠિયાળો મહાવૃક્ષની ડાળી ડાળ સીધીને ભીધી નાખે એવું જઈ છે. કુંતાના ખભા પર હાથ મૂકી ગંધારી એની પાછળ પાછળ ચાલે છે. આંખે પાટા બાંધેલા છે એટલે એણે કુંતાનો ખભો પકડવો પડે. ગાંધારીના ખભા પર હાથ મૂકી અંધશ્વાસ આવે છે. કવિ ઉમાશંકરે વર્ણનમાં કમાલ કરી છે. કહે છે કે જેમ સંધ્યાના સ્કંદ પર રાત હાથ મૂકે અને રાતના સ્કંદ પર અંધકાર મૂકીને પ્રસરે એના જેવું દ્રશ્ય છે. કુંતા, ગંધારી અને દ્રૌપદી આ ત્રણેય સ્ત્રીઓ યુદ્ધભૂમિ પર છે. દ્રૌપદી વિપરેલી છે. એ યુધિષ્ઠિરને મોઢામોઢ કહે છે કે તમે તો સિંહાસને બેસી જશો, રાજ્યના પ્રપંચમાં ડૂબી જશો, મારું શું? એનો વિચાર કર્યો? ઉદ્ગાર છે. હું માત્ર નાડી પડી તે માતા, મારા રોજાશે કયમ ગાવ તાતા. કવિ ઉમાશંકર અહીં અત્યંત કરુણાજક વિથાને ઉછાવીશ. એ વિથા છે માતાની. મરણના વિકરાળ મુખમાં બધા જ હોમાઈ ગયા છે. આ રાજપાટનો કે હિંડોળા ખાટનો અર્થ શું? ઉમાશંકરે કરુણાને હૃદય બિંદી નાખે એ રીતે ઉપસાવીશ. દ્રૌપદી અને ગાંધારી તો મોકળે મને રડી શકે છે, પણ આ યુદ્ધભૂમિ પર એક એ સ્ત્રી એવી હતી કે જેણે પોતાનો પુત્ર ગુમાવ્યો છે અને છતાં પણ એ ખુલ્લી રીતે રડી પણ શકતી નથી. આ સ્ત્રી તે કુંતા. ભારે સંયમથી કવિએ પંક્તિ લખી છે કે કુંતી આડું વધન કરી અને અશ્રુ સાના છુપાવે. મિત્રો, આ આપણે કિશોર મકવાણાની લેખ વાંચ્યો.